संत भगवंत साहिब जी ने छे महात्म्य सभर वाणी सदा। तारीख 24 सितंबर 2018 ना रोज तपोभूमि ब्रह्मज्योति मोगरी स्थित पारमिता मंदिरे श्री ठाकुर जी ना दिव्य सानिध्य योजित सभा में गढ़ा मध्य प्रकरण 19 वचनामृत शुष्क वेदांतना ग्रंथनु श्रवण करी दिलगीर थई कागड़ लख्यानु जेनु संत भगवंत साहिब जीए करेल निरूपण अने वरसावेल आशीर्वादनी परावाणी आ विभागमां समावी छे।
श्रीमद सद्गुण सालिनम चिदचिदि व्याप्तम च दिव्याकृतिम जीवे साक्षर मुक्त कोटि सुखदम नैकावताराधिपम ज्ञेयं श्री पुरुषोत्तमं मुनिवरे वेदार्दिकेतं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा सहजानन्द स्वामी महाराजनि जय अक्षर पुरुषोत्तम महाराजनि जय सा श्री जी महा योगी जी महाराजनि जय प्रत्यक्ष दाम दामी मुक्तो नि जय संत भगवंत साहेब जी महाराजनि जय जय जय। वचनामृत गढ़ा मध्य नु 19मो शुष्क वेदांत ना ग्रंथ नु श्रवण करी दिलगीर थई कागड़ लख्या नु स्वामीनारे समद 1878 ना माक्सरवदी 14 ने दिवस स्वामी श्री सजानजी महाराज श्री गढ़ा मध्य दादा का चन्ना दरबार मा परमहंस ने उतारे दिवस उग्या समय पधार्या हता। पछी त्यां आवीने गादी तक्या ऊपर उदास थईने बैठा ते कोईने बोलावे पण नहीं ने कोई सामू जुए पण नहीं अने मस्तक ऊपर दोड़ो फेटो बांध्यो हतो ते छूटीने शिथिल थई गयो हतो तेने पण संभारे नहीं। एवी रीते एक घड़ी सुधी अतिशय उदास थईने बेसी रहा अने नेत्रमाथी जल पड़वा लाग्या। पछी श्रीजी महाराज परम
आंसू पड़ता था महाराज ना एटला उदास थई गया था।
पछी श्रीजी महाराज परमहंस प्रत्ये बोल्या जे अमे शुष्क ज्ञानी नो मत जाणवा सारू तेना शास्त्र नु श्रवण कर्यु।
મહારાજ કેટલા દયાળુ કૃપાળુ, આપણને કંઈક અમૃત આપવા માટે આપણે એના સંબંધવાળા આપણે સૌ આશ્રિતો આત્માના કલ્યાણમાં શું શું ખપનું છે એવું આપવા માટે મહારાજે પોતે પરિશ્રમ કર્યો, દાખલો કર્યો, 11 વર્ષની ઉંમરે ઘરબાર છોડી 11 વર્ષના ટાપુરિયાને શું ભાન હોય, રમત ગમતને ભણવા સિવાય કશામાં દિલચસ્પી જ ના હોય એ ઉંમરે સ્વામિનારાયણ ભગવાને સમગ્ર ભારતવર્ષનું પરિભ્રમણ કર્યું અને ક્યાં ક્યાં ગયા, બધા તીર્થસ્થાનોમાં આત્માના કલ્યાણ માટે પ્રચલિત એવા બધા સ્થાનોમાં એવા બધા સિદ્ધાંતો એવા બધા આચાર્યો એવા બધા સિદ્ધોને મળ્યા, એમની વાત જાણી, એમનું સાંભળ્યું, એમની સાથે રહ્યા, એમની સાથે ચર્ચાઓ કરી, કેટલું બધું ભગવાને 8 વર્ષમાં આપણા માટે ઉગ્ર તપ કર્યું ને સાથે સાથે કેટલું બધું પરિભ્રમણ કરીને બધું ફિલ્ટર કરીને આપણને જે ક્રીમ રહસ્ય આપ્યું આ ઉંમરે પણ મહારાજ ગઢડામાં બિરાજમાન છે તોય શુષ્ક વેદાંતોના શાસ્ત્રો મહારાજ કે અમે સાંભળ્યા શ્રવણ કર્યું
અમે શુષ્ક જ્ઞાનીનો મત જાણવા સારું તેના શાસ્ત્રનું શ્રવણ કર્યું તે શ્રવણ માત્રે કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઈ આવ્યો કેમ જે શુષ્ક વેદાંત શાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને હૈયામાં સમભાવ આવી જાય છે એટલે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે અને તે શુષ્ક વેદાંતિના વચનને જે સાંભળે તેની બુદ્ધિ અતિશય ભ્રષ્ટ થઈ જાય છે.
મહારાજ ઉપાસનાની વાત કરે, શુષ્ક વેદાંતિ ભગવાનને નિરાકાર કે તો અહમ બ્રહ્માસ્મિ પોતાની જાતને શિરદશાવાળા ભગવાન તરીકે ઓળખાવે. એટલા બધા ભગવાનો છે ભારતમાં છે, આ ભગવાન એ ભગવાન બધા સૂક્ષ્મ વેદાંતિઓ અષ્ટમ પષ્ટમ કહીને પોતાને સિદ્ધ પુરુષ બનાવી થોડા ચમત્કાર પરચા કરાવીને કેટલા બધા ભગવાન આ તારા બધું તમે જુઓ તો આપણને શું એમની પાસે છે શું? આત્માના કલ્યાણ માટે કોઈ જ્ઞાન નથી, કોઈ શાસ્ત્ર નથી, કોઈ ઉપાસના નથી. એ લોલમ લોલ બધી પ્રજા પણ ખબર નહીં, ઊંધો ગાલીને ભજે, લાખો કરોડ રૂપિયાની ભેટ મૂકે, આ કરે તે કરે, સંતોષ મને. મહારાજ કે આવા સૂક્ષ્મ વેદાંતિઓનું વાત સાંભળીને અમને દિલમાં એ થઈ ગયું કે આ તો ઉપાસના ભંગ કરે છે, જીવને દુર્ગતિ પમાડે એવી વાતો થાય છે. એટલે મહારાજ ઉદાસ એટલે થઈ ગયા, કારણ કે ઇન્ટેલેક્ટ લીધે, બૌદ્ધિક રીતે, લોજિકલી આમાં માણસને કન્વિન્સ કરીને ભ્રમિત કરી દે છે. એટલે મહારાજ કે આવા શુષ્ક વેદાંતિનું શાસ્ત્ર શ્રવણ કરી અમે કહે છે આવા માણસો આવા શાસ્ત્રો આવું પઠન કરે એટલા બધા જીવો અધોગતિને પામે, કલ્યાણ માગતી પડે બીજામાં જતા રહે. એટલે મહારાજ ઉદાસ થઈ ગયા. પછી એનું સાંભળે છે, એનું ચાલે છે.
અને અમે તો કાંઈક પ્રયોજન સારું શુષ્ક વેદાંતની વાત સાંભળી હશે.
આપણને એમાંથી જો સારું હોય તો મહારાજ કે આપવા માટે સાંભળી હતી, પ્રયોજન આપણે તો પણ મહારાજ કે વાત સાંભળવાથી અમે ઉદાસ થઈ ગયા. તો આપણે તો સંભળાય જ નહીં, કારણ આપણે ભ્રમિત થઈ જઈએ.
તેણે કરીને પણ અમારે હવે શોક ઘણો થાય છે એમ કહીને શ્રીજી મહારાજ સુધા ઉદાસ થઈ ગયા. પછી ઘણી વાર સુધી દિલગીર થઈને પછી પોતાના હાથે નેત્રમાંથી જળ લોહીને એમ બોલ્યા, જે ભગવદ્ ગીતા ઉપર જે રામાનુજ ભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સૂતા હતા. પછી અમને સ્વપ્ન થયું જે અમે ગોલોકમાં ગયા ત્યાં ભગવાનના અનંત
પાસ રામાયણ એટલે શ્રીમદ ભાગવતની કથા રામાનુજાચાર્યનું વાંચ્યું પછી સૂતા. એમાં પછી મહારાજ કે અમે ગોલોકમાં પહોંચ્યા રાત્રે.
ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા, તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે તે તો સ્થિર સરખા જણાયા.
ભગવાનની સેવામાં હતા ઘણા સેવક.
અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે, તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે.
કે ગોલોકમાં ભજન કીર્તન તો મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના કીર્તન ગવાતા હતા.
અને તે કીર્તન ગાતા જાય ને ડોલતા જાય
ડોલતા જાય. રાજુભાઈ બાબુ કીર્તન ગાય તો આપણે ડોલ્યો મળ્યું.
જેમ
કે પરમ ભક્તિથી ભગવાનને રાજી કરવાના ભાવથી અને ભગવાન પ્રગટ છે મૂર્તિ દ્વારા સંતો દ્વારા એવા ભાવથી કીર્તન ગાય એટલે બધાય ડોલે.
જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ડોલે ને ગાય, તેમ કીર્તન ગાય ને ડોલે. પછી અમે પણ એ ગાવતા હતા તે ભેળા જઈને મળ્યા અને કીર્તન ગાવવા લાગ્યા.
મહારાજ કે અમે બેસી પડ્યા કીર્તન ગાવા.
તે ગાવતા ગાવતા એવો વિચાર થયો જે આવી જે પરમેશ્વરની પ્રેમ ભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના, તેનો ત્યાગ કરીને જે મિથ્યા જ્ઞાની થાય છે અને એમ જાણે છે જે અમે જ ભગવાન છીએ,
અમે જ ભગવાન છે જ્ઞાની. આવી સરસ કીર્તિ, ભગવાનની ઉપાસના પ્રગટ, ભગવાનની મૂર્તિ દ્વારા, સાધુ દ્વારા, સંતો દ્વારા ભગવાન પ્રગટ છે એને રાજી કરવાના ભાવથી ભક્તિ કરતા ભક્તોના સમૂહ સિવાય આ ઇન્ટેલેક્ટ કુસ્તી કરે છે બધા જ્ઞાનીઓ, એની મહારાજ કેમને દયા આવે છે? આપણા કુસિમ દીદી અમેરિકામાં છે, આપણા મંદિરે સુરેન્દ્રભાઈ ભક્ત હૃદય યોગી બાપાના આશ્રિત સ્વામિનારાયણ સંપ્રદાયના આશરો લીધો, અશ્વિનભાઈ શાંતિભાઈ સાથે અસાધન ભક્તિ, એટલે બસ ભક્તિમાં ઉડ્યા. એમના વાઈફ થોડા ઇન્ટેલેક્ટ બુદ્ધિશાળી, એટલે એમને થાય કે આ તમે બધા શું ભેગા થઈને ખાઈ પીને કીર્તન ભક્તિ, નહીં કોઈ ગીતાનો એ, નહીં કોઈ વેદ ઉપનિષદ, આ વેદ વેદાંતિની વાતો. એટલે એમને ફીટ ના બેસે. આપણે જાણીએ છીએ એમનો કોઈ ઇતિહાસ, ચિન્મયાનંદ સ્વામીથી આકર્ષણ. ચિન્મયાનંદ સ્વામી જે પ્રવચનો કરે ગીતા પર, મોડા થઈ ગયા ચિન્મયાનંદ સ્વામી પાછળ, પણ છેલ્લે ચિન્મયાનંદ સ્વામીએ પોતે દેહ છોડવાના હતા તો કહ્યું કે કુસુમ, હું હવે દેહ છોડી દેવાનો છું, તું સ્વામિનારાયણમાં પાછી જજે, એમાં રહીને ભક્તિ કરજે. કહે છે ચિન્મયાનંદ સ્વામીએ એમને આજ્ઞા કરી અને સુરેન્દ્રભાઈ સાથે ભક્તિમાં જોડાઈને ડેડી બધું હાંપીને એલન ટાઉન મંદિર રહેવા આવી ગયા. હવે રિયલાઇઝ કર્યું કે મને જે બધા ઘોડા જેવા લાગતા હતા કીર્તન ભક્તિ ને, હવે રિયલ થયું કે ખરેખર આ જ સાચી ભક્તિ છે, ઉપાસના છે. પહેલો ઇન્ટેલેક્ટ જિમ્નેસ્ટિક હતું, કે બુદ્ધિ કુસ્તી કરતા હોય ને માણસો, જ્ઞાની પુરુષો, પણ શુષ્કતા આવી જાય. કેવું? શુષ્કતા આવી જાય. એને કહ્યું એટલે મહારાજે શુષ્ક વેદાંતિ શબ્દ વાપર્યો. વેદાંતનું જે જ્ઞાન છે માણસને બાવરિયા જેવો બનાવી દે, કેવું? શુષ્ક બનાવી દે, આનંદ ના આવે. આનંદ જીવનનો જોતો હોય પ્રભુને પ્રસન્ન કરવાનો, તો ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. કીર્તન ભક્તિ ગાઓ, શ્રવણ ભક્તિ ગાઓ, નવ પ્રકારની જે ભક્તિ છે એમાં જેમ આપણું અંગ બેસે એ ભક્તિ કરો તો જીવનમાં કોઈક આનંદ જુદો આવે, કંઈક કર્યાનો અંતરથી સંતોષ આનંદ મળે. એ મહારાજે કહ્યું કે જ્ઞાનની જરૂર છે મહિમા સમજવા માટે, પણ ઉપાસના જોઈશે. ઉપાસના શુષ્ક વેદાંતિ તો ઉપાસનામાં જ સુરંગ મારે છે. ભગવાન નિરાકાર છે તો કોઈ નિરાકાર છે તો કોઈ ધ્યાન કોનું કરશો? નિરાકાર છે તો ભક્તિ કોને કરશો? નિરાકાર છે તો મહિમાનું ગુણગાન કોણ ગાશો? એટલે શુષ્કતા આવી જાય. કોઈ પણ વસ્તુ તમને લાડુનો વખાણ કર્યા કરે, પણ મૂર્તિમાન લાડુ ના મળે તો હું ત્યાંનો આનંદ ના આવે, ભૂખ ના જાય. એમ જે જ્ઞાનીઓનો વર્ણન તમે કહ્યું છે, જ્ઞાન ભગવાનને આધારે છે. એવા ભગવાનનું દર્શન કરો, એવા ભગવાનનો મહિમા ગાઓ, એવા ભગવાનમાં જોડો, એ જ્ઞાન. જ્ઞાનનું જ્ઞાન સારનુસાર ભગવાન ઓળખવાય તો કયા ભગવાનને ઓળખવા? નિરાકાર ભગવાનનો આકાર જ ન, એ ભગવાનને શું ઓળખો? એટલે સાકારને પ્રગટ એ ભગવાનનો જ્યારે મહિમા રૂપી વાતો થાય એ જ્ઞાન સાચું. અને એમાં હૈયામાં અનેરો આનંદ આવે. મહારાજે કહ્યું કે આ બધા ઊંધા પાટે ચડી જાય છે, એટલે કાગળ લખ્યો એવું મહારાજ કહે છે. પછી અમે કે ગોલોકમાં ભક્તોના ભેળા બેઠા, પરમ આનંદ પરમ સંત, તારે થયું કે આવું સુંદર નવધા ભક્તિનો આનંદ મૂકી અને આ માણસો સુકમ વિતંદડાવાદમાં પડતા હશે? મહારાજને એની દયા આવી.
અને એમ જાણે છે જે અમે જ ભગવાન છીએ,
અહમ બ્રહ્માસ્મિ કહીને અમે જ ભગવાન છીએ, પોતાને જ ભગવાનનું પ્રતિપાદન કર્યા. બધા જે ઠેર ઠેર બધાએ ખોલ્યો છે પરચાન ચમત્કાર, અને એનો જ પ્રચાર થાય. અને ચમત્કારને પરચાને જ ભગવાન માણી અને માણસો એની પાછળ વાટા ફેરા કરતા હોય છે, સમય બગાડે છે.
અને એમ જાણે છે જે અમે જે ભગવાન છીએ તે મહાદુષ્ટ છે.
મહાદુષ્ટ શબ્દ વાપરે છે મહારાજ, દુષ્ટ નહીં મહાદુષ્ટ. મહારાજને કેટલી ચીડી ચડી એના ઉપર. એટલે આપણે એવા શાસ્ત્રો આપણે એવા કેપેબલ નથી વાંચવા જ નહીં, એવાનો સમાગમ એના કરો મહારાજ.
એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પ્રકારે ધર્મ થકી ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના
ધર્મ થકી ભગવાનની ભક્તિ થકી કોઈ પણ પ્રકારે પાછો ના પડે. જોયું એ તો આપણે બહાર ફરવાનું, બહાર ઘણા માણસોને મળવાનું, ઘણા એવી ટેવ હોય કે હોનું પ્રવચન હોબર જોનું પ્રવચન હોનું પ્રવચન, એટલે મેલને હો તું સાયન્સ કર્યો દાખલ થયો, આર્ટ કોમર્સનો ફોર્મ શું કોમ મારે કશે, એમાં ભલેવાર આવે ને તારો સાયન્સનો વઘાર થશે અને આર્ટ્સનો વઘાર કશે એમાં પત્તો નહીં પડે. એટલે મહારાજ કે ગમે ત્યાં જઈએ પણ ખ્યાલ હોવો જોઈએ. મારે એક શુકડાના એક ભાઈ હતા, તે પસાર થતા હતા ઝવેરી બજારમાં, સોના ચાંદીની દુકાન હોય ને માળવીથી ન્યાય મંદિર વચ્ચે બજાર છે, એનું માર્કેટ છે બરોડામાં ઝવેરી માર્કેટ. ત્યાં વિન્ડોમાં બધું મૂક્યો હોય ને ઘરેણા બધે જોતા હતા આમાં, અને ખાદીનો કપડો સફેદ ખાદીનો ટોપી લઈને તા જેવા લાગે, એટલે પેલા ઝવેરીને થયું કે આ કોઈ સારો ઘરાક લાગે છે, એટલે ભાઈ અંદર આવો ને અંદર આવો કે છે, બહાર જુઓ છો, એટલે એવા અંદર બેઠા. અંદર બેઠા એટલે પછી કાઢ્યા, આ છે આ છે આ છે આ છે, એ જોતા હતા ને બહાર, એટલે અમને કહ્યું અમને કશું હોતા લાગે, એટલે બધું સોનાના ઘર તમે જાણો દુકાનવાર જાઓ એટલે બધા સેમ્પલ ફટ 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 આમાં બધું મૂક્યું, બોલો તમારે શું લેવું છે કહે છે. પછી એને પ્રશ્ન પૂછ્યો પંદર અડધો કલાક પછી કે તમારે શું લેવું છે, તો કે મારે પાણીનું બોટલું લેવું છે કહે છે. પેલો ઝવેરી તો છે બગડ્યા, પાણીનો બોટલો દુકાન છે ડપોર કે છે, તા કે છે ભાઈ મેં કહ્યું નહીં માલ, તમે મને બોલાયો, મેં કહ્યું તમે બધું બતાડવા માંડ્યો અને પછી મને પૂછ્યું તો હું જે લેવા નીકળ્યો એ જ કહું ને કહે છે. એમ પાણીનું બોટલું લઈને ઓના ઝવેરી દુકાનમાં પહોંચવા મારો મળે. હે આત્માનું કલ્યાણ કરવું હોય તો કલ્યાણ ક્યાં થાય એ જાઓ, બીજે ફોફો મારવાનું મૂકી દો, સમય બગાડો છો પૈસા બગાડો છો, આમાં માણસને પૈસા બગાડો છો. એટલે જેને તમે શું જોઈએ છે તમે પહેલું નક્કી કરો કે મારે છતે આત્માનું કલ્યાણ જોઈએ છે, ભગવાનને રાજી કરવા છે, તો પછી ત્યાં જ જાઓ ને, બીજે શું કામ ફોફો મારો છો. એટલે મહારાજ કે ગમે ત્યાં જાય ગમે ત્યાં ફરીએ આપણને ખ્યાલ આવવો જોઈએ કે મારા આત્માના કલ્યાણમાં કામનું નથી, પછી શું કામ સમય બગાડો છો, શું કામ જ્યાં ત્યાં ફોફો મારો છે, આનું જોવું આનું જોવું આનું જોવું. મહારાજ કે તમને આ બધું ના કરવું પડે એટલે તો બધું હું કરીને આવ્યો ને તમને કહું છું એ કરો ને લે. ભેંસ લાવો પછી એને દૂવો પછી એને આખરો પછી એનું દહીં કરો પછી એનું મોખણ કરો પછી મોખણને ગરમ એનું ઘી કરો પછી તમને ખાવ, કેટલી ઝંઝટ છે ને ઝંઝટ છે ને. ના કરતા અમૂલનો ટીન ડબ્બો લઈને ખા કાઢીને ચમચી લઈને લેવા મળો મખણ, તમે જા જતી હે એમ. આ બધું હોદા હોત કહીને આત્માનું કલ્યાણ મહારાજ કે તમે બધા ભરવી પડશો, એટલે હું 8 વર્ષ સમગ્ર ભારતનું પરિભ્રમણ કર્યું, સર્વ વાદ વિવાદ સંતો મંતો આચાર્ય બધાને મળીને કળિયુગમાં આત્માના કલ્યાણ માટે કયો શ્રેષ્ઠ માર્ગ છે એ મેં તમને આપ્યો છે, આવો ફોફો માં મૂકીને આ માર્ગે ચાલવા માંડો, તમને અહીંથી બતાડ્યો ક્યાંથી જાઓ, જમની બાજુ વરો પછી સીધા જોજો રેલવે ઓવરબ્રિજ કરી ડાયબા જોડજો, સીધો નેશનલ હાઈવે 3 નંબર આવશે, પછી નાકની દોડી હાલે જશો, સીધું બારડોલી આવી જશો. પછી તમે ફોફો મારો તો પછી કૂટાવો ને પછી એમાં કોનો વાંક છે. ચીખોદરાની બોડીઓ ચીખોદરા જાઓ, હો આગળ ડાકોર છે ડાકોર જાઓ, હો આગળ પાછું તો શામળાજી શામળાજી, તો વાળવીને બદલે નીકળી દિલ્હી પહોંચી જાય હા હજુમાં તો પત્તો નહીં પડે. એમ ઘણાને એવી ટેવ હોય ડાફોરી અમારાની, મહારાજે કહે હું બધું કરી કરી તમારા માટે મેં આટલું બધું કર્યું, તો તમે મારો શ્રદ્ધા વિશ્વાસ રાખી આ કરવા માંડો, કશી જરૂર નથી.
અને પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ નારાયણ, તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહીં એવો એક કાગળ લખીને,
ધર્મ નિયમ આત્માના ભક્તિમાં ગમે ત્યાં જાય ગમે ત્યાં, તો કોઈની મતી ડગે નહીં, કોઈ ફોફો મારો મન ના થાય એવા સોલિડ ભક્તો થાય એના માટે લાવો એક કાગળ લખીએ મહારાજ. કે જો આપણા ઉપર આપણે કોઈ માગણી કરી નથી, પણ મહારાજ કૃપાળુ એટલે કહ્યું કે વન કહે આપણા હિતની રક્ષા કરે, વન કહે આપણા કલ્યાણના માર્ગેથી પડીએ નહીં એવી આપણી કાળજી રાખે, એ સમર્થ ગુરુને સમર્થ ભગવાન કહેવાય.
એક કાગળ લખીને દેશ દેશના સત્સંગી પ્રત્યે મોકલીએ, લિખાવંત સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ,
લિખાવંત સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ કે કાગળ લખ્યો,
લિખાવંત સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી ભાઈ ભાઈ નારાયણ વાંચજો,
નારાયણ વાંચજો.
બીજું અમારી આજ્ઞા એમ છે જે શ્રી કૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન તેના જે અવતાર, તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય અહિંસાદિક ધર્મ આત્મનિષ્ઠા વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ એ 4 ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત
મહારાજ પોતે સ્વયં ભગવાનનું સ્વરૂપ ને બ્રહ્મચર્ય અહિંસા સાથે ધર્મ જ્ઞાન અને ભક્તિ સહિત પરમ એકાંતિક જે સંત,
એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવ મનુષ્યાદિકને વિશે થાય છે.
ભગવાન સાથે થયા આવા ભક્તોનો આવા સંતોનો રક્ષણ કરવા, માયાથી પર રહી જવા માટે અને સર્વના આત્માના કલ્યાણ માટે માનવ રૂપ ધારણ કરીને આપણને દર્શન દે છે.
તે અવતારને વિશે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી,
એવા ભગવાન જેનો આપણે આશરો કર્યો છે, જેનો આપણો સ્વીકાર કર્યો છે, જેના વિશે આપણને આત્મબુદ્ધિની પ્રીતિ થઈ છે, એનું જ પતિવ્રતાપણું, એ જ મારે દઉં. મારે કે તારે સુખનો દેનારો મારો પ્રભુ છે અને દુઃખમાં ટાળનારો મારો પ્રભુ છે. પછી ક્યાંક લાવો તિરુપતિની જાત્રા કરીને વાર ઉતાર્યા તો કામ થાય છે, ત્યાં જાય પહેલાં કે આને કામ થાય છે, આવી જગ્યાએ કામ થાય છે, ત્યાં જવાથી કામ થાય છે. એટલે માણસ ફોફો જ મારતો હોય છે, એને ખબર છે જ નહીં શું કામ થાય ને શું કામ નથી થતું. પણ 5-25 જણા કહે કે આની બાધા રાખવાથી મારું કામ ભાર પડ્યું, એટલે પછી ચાલો એની બાધા રાખીએ. પછી ત્રીજો મળે કે હું અહીં ગયો અને નારિયેળ વધારે કામ થાય તો નારિયેળ વધારે, આ તો કંઈ એ છે કે દુકાનો છે કે જ્યાં જાઓ ત્યાં એ કરે. મારા પ્રભુ મને મળ્યા છે, સુખ જોઈતું હશે મારા પ્રભુ પાસે માગીશ, અને દુઃખ ટાળવું હશે તો મારા પ્રભુ ટાળશે, કોઈ બીજો ટાળે તો મારે ટળાવવું પણ નથી, આવી ખુમારી હોવી જોઈએ ભક્તમાં. મારા ઈષ્ટદેવ મારા ભગવાન થકી જ મારે સુખી થવું છે, બીજાને થકીને સ્ત્રી પોતાના ધણી થકી જ સુખ્યો, બીજાને ત્યાં પાપો મારે તો પતિવ્રતા સ્ત્રી વેશ્યા કહેવાય. મહારાજ કહેવું એવું નહીં કરો, મારો આશરો થયો દ્રઢતા રાખો, મને વર્ગીરો મારી ભક્તિ કરો એ કરું.
જેમ સીતાજીને રામચંદ્રને વિશે નિર્દોષપણે નિષ્ઠા હતી,
સીતાજીને રામચંદ્ર ભગવાન પાસે નિર્દોષ ભાવયુક્ત સ્ત્રી એમના સ્ત્રી ધર્મપત્ની કરતાં વિશેષ એમના શિષ્યા હતા. ભગવાન તરીકે જ રામને માનતા હતા. તેવા નિર્દોષ વગર વાંકે જંગલમાં પાછા મોકલ્યા તોય રામચંદ્ર ભગવાન દુઃખી થાય એવું કાંઈ કર્યું નહીં, એવી નિષ્ઠા ભક્તને હોવી જોઈએ. સીતા જાનકી જેવી સમજણ હોય તો સ્વામિનારાયણ ભગવાન કે બધા વતના ચિત થઈ જાય.
તેમ નિષ્ઠા રાખવી અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહે કરીને નવ પ્રકારે ભક્તિ કરવી.
ભગવાનની આપણી મૂર્તિને પ્રગટ ભગવાન હોય ત્યારે દર્શન કરવા, પ્રગટ મૂર્તિ હોય તો માનસિક રીતે ફૂલ ગુલાબ ચંદનાદિક પુષ્પાદિક ધાર કરો, આરતી કરો. માનસિક રીતે નવદા ભક્તિ થાય એ કર્યા કરે. હું અને પોતાના ઈષ્ટદેવને પોતાના ગુરુને.
અને જો એ શ્રી કૃષ્ણ નારાયણ અવતાર પૃથ્વીને વિશે પ્રગટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન પુષ્પ તુલસી આદિ સામગ્રી વતે કરવી.
જોયું, આપણે દરેકને પૂજા ઇન્ડિવિજ્યુઅલ એટલે આપી પ્રભુએ કે માનવ રૂપે સત્પુરુષ કે ભગવાન ના હોય તો આપણી એમની પ્રતિમા એટલે મૂર્તિઓની પૂજા અર્ચના કરવી. પુષ્પ ના હોય તોય પણ માનસી રીતે, પછી ભગવાન ધરો શું કામ ના ધરો, ભગવાનને માનસીમાં બનાવે તો તકલીફ છે, માનસીમાં સરસમાં સરસ પૂજા કરવી.
પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી,
બીજા કોઈની ઉપાસના કરવી. બધાને પૂજનીય છે, બધા સારા છે. સ્ત્રીને લગ્ન કરીએ પુરુષ હોય, બીજા ઘરમાં પુરુષ હોય, બાપ હોય, દિયર હોય, કાકા સસરા હોય બધા, તો જમવા બેહતર હસબન્ડ જ ઘરે રોટલી ખવડાવે. હે, બધાને ખવડાવે, બધા માટે બનાવે. ભજીયા ગરમ ગરમ એના હસબન્ડને પહેલાં આપે, ટાળા પણ મહેમાનને ગરમ ગરમ આપે. મહારાજ કે સેવા કરો બધાની, પૂજનીય બધાને માનો, પણ સેવા તો પોતાના હસબન્ડ, સેવા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને.
પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી, અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે.
દોષ લાગે
ને પતિવ્રતા પણ જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિશે સીતા અને રુક્મણીના જેવી ભક્તિ કરવી.
સીતા જે રુક્મણી જેવા, કૃષ્ણ ભગવાન બસ રામ સીતાજીને, એમ આપણે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આપણા ગુરુ. બીજા પૂજનીય દર્શનીય ઘરે આવે તો સેવા કરીએ, બોલાવીએ. વૈષ્ણવમાં પતિવ્રતાપણાની ભક્તિને બહુ ઝડપે સલાહ બેસાડી દે, એટલે એટલું બધું માણસો સ્વામિનારાયણ ભગવાને સુધારો એ કર્યો કે વૈષ્ણવ પહેલાંના વખતમાં એટલી બધી જડતા હતી કે પોતાના ઈષ્ટદેવ વૈષ્ણવ ભગવાન સિવાય કૃષ્ણ ભગવાન સિવાય કોનું નામ પણ ના લેવાય, ભ્રમ સંબંધ ના બધે અને ઘરે પાણી પણ ના પીવાય, એટલું બધું એ હતું. એટલે કપડાં સીવડાવવા જાય વૈષ્ણવ, કોઈ બેન જાય દરજીને ત્યાં, તો કોઈ પૂછે ક્યાં જાઉં છું, તો કપડાં હંધાવવા જાઉં છું. શું કહે, કપડાં હંધાવવા. સીવડાવવામાં શિવ આવે ને, લો શિવનું નામ ના બોલાય, કારણ કે પતિવ્રતાની ભક્તિ. કૃષ્ણ સિવાય કોનું નામ ના બોલાય. સ્વામિનારાયણ ભગવાન નારાયણ દેવ પધરાયા, લક્ષ્મીનારાયણ પધરાયા, રાધારમણ દેવ પધરાયા, ગોપીનાથજી પધરાયા, આ બધા ભગવાનના અવતારોને પધરાયા છે. બધા પૂજનીય છે, દર્શનીય છે, પણ ઉપાસના આપણા ઈષ્ટદેવની હોય, એની સ્મૃતિ, એને રાજીકરણ ભાવ, એનાથી જીવન જીવન હાલો. બાકી તમે બધાની સેવા કરો, બધાને બોલાવો, હસીને બધા સાથે વાત કરો, એ તો કરવાનું છે. મહારાજ કહે આ સાચી ભક્તિ છે. અને અંતે પછી તો બધામાં પ્રભુના દર્શન કરવાના છે. જ્યાં જ્યાં તો રામજી, બીજોના પાસે રહે. તે પતિવ્રતાનો પહેલો પાયો જડબેસલાક હોય, નિષ્ઠા જેને કહેવાય ને, પોતાના ઈષ્ટદેવને વિશે સોલિડ નિષ્ઠા અને એની ભક્તિ બે જડબેસલાક હોય પછી ભગવાન કહે આપોઆપ બધું ખુલતું જશે.
અને તે ભગવાનનું જ ધ્યાન કરવું અને તે
વિના વૈષ્ણવના આચાર્યો ખરેખર વૈષ્ણવ સમાજને પણ સરસ રીતે લીડ કરી અને હાર્મોની ઊભી કર્યા. આપણા સ્વામિનારાયણ ત્યાં આવતા જતા થયા, સ્વામિનારાયણને ત્યાં જાય છે, બધા મંદિરોમાં બધા ભક્તો સાથે હળે મળે છે. હવે આખું વાતાવરણ જેમ શિક્ષણ વધ્યું, જ્ઞાન શુદ્ધ થવા મળ્યું, એમ આ જૂની ભદ્રમ ભદ્રતાઓ ઓછી થવા મળી. નહીં તો ભગવાન જે કહેવા માગતા હતા એ સમજ્યા વગર સ્વામિનારાયણ ભગવાન આ કહ્યું તો પછી સ્વામિનારાયણ સિવાય બીજાનું એ જ નહીં, એવું નહીં મહારાજ, એવું નહીં કહેવા માગતા. તમારા હૈયામાં તમારા આપણા ઈષ્ટદેવ સિવાય કોઈનો ભાર ના પડે. કંઈ થાય તો આપણા ઈષ્ટદેવને જ ભજન પ્રાર્થના કરીને એને જ ઉપાય પૂત થાય. આપણા ઈષ્ટદેવ જ કરી રહ્યા છે, મારા રોડા માટે કરી રહ્યા છે એવી જડબે સલક નિષ્ઠા હોય, કંઈ પણ થાય તો એમાંથી બહાર નીકળવા ઈષ્ટદેવે આપેલો સ્વામિનારાયણ મંત્રનો જાપ થાય, એ સિવાય કાંઈ ના થાય. આ આપણે સત્સંગી થયા, પણ બીજાના ઈષ્ટદેવ કે બીજા ભગવાનના ભક્તોને વિશે વાદ વિવાદ કહીને હરાવવાની વાત કે એના કરતાં મારા ભગવાન મોટા છે, મારા ગુરુ મોટા છે, એ બધું અજ્ઞાન છે, એમાં ના પડવું મહારાજ.
અને તે ભગવાનનું જ ધ્યાન કરવું ને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું, જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિ નિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું.
મહારાજ પોતાના ઈષ્ટદેવને એમનો સંતોનો સિદ્ધ દશા એટલે જેને ઉપાસના નથી છતાં સિદ્ધિને પામ્યા છે, યાદ રાખો. હ્યુમન બોડીમાં એટલી બધી શક્તિઓ છે, એટલો બધો પાવર છે કે એને જો ખીલવામાં આવે તો માણસ આરપાર જોતો થઈ જાય, મારું તમારું વાંચતો થઈ જાય, મારા તમારો ભૂતકાળ ભવિષ્યનું કહેતો થઈ જાય, એવા ઘણા સિદ્ધો છે, તો એનું ધ્યાન ના કરવું.
અને સર્વને પોતપોતાના વર્ણાશ્રમના ધર્મને વિશે દૃઢપણે વર્તવું.
વર્ણાશ્રમ ત્યાગીને ત્યાગીના ધર્મ ને ગૃહસ્થ ગૃહસ્થના ધર્મ.
બીજું, આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દૃઢપણે પાળશે તેને શ્રી કૃષ્ણ નારાયણને વિશે નારદજીના જેવી દ્રઢ ભક્તિ થશે ને આ અમારી આજ્ઞાને.
વર્ણાશ્રમ પાછળ બીજો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર વર્ણ પ્રમાણે આશ્રમ આપ્યા હોય, હવે બધું ઉડી ગયું, પણ અત્યારે બ્રાહ્મણોએ નોકરી કરતા થઈ ગયા છે, નહીં બ્રાહ્મણોએ ડૉક્ટરથી ઓપરેશન કરતા થઈ ગયા છે. મહારાજે બે પછી બે આશ્રમ રાખ્યા, ત્યાગાશ્રમ ને ગૃહસ્થ આશ્રમ. ગૃહસ્થએ સરસ ઘર વસાવ, સરસ રહેવું, વાસણ વાસણ, પોતાના દીકરા દીકરાને સરસ ભણાવવા, એવું બધું સરસ કરવું. અને ત્યાગીઓએ ભગવાનને રાખવા છે, બીજી પડોજન નહીં કરવાની, ભગવાન રાજી થાય એવી જ વસ્તુઓ આપણી પાસે રાખવી છે. બાકી ભગવાનને ન ગમે કોઈ વસ્તુની આપણે જરૂરિયાત નથી, ઓછામાં ઓછી જરૂરિયાત ત્યાગીને વધારે વધારે ભગવાન થઈને જીવન જીવવાનો આલો જ. આ ત્યાગાશ્રમ અને ગૃહસ્થને બધું વસાવવાનું, બધાની સેવા માટે, બધા આવે ક્યારે તો એને એ માટે વસાવવાનું, પણ ભગવાન રાજી થાય છે એવો ભાવ રાખીને ગૃહસ્થ તરીકે જીવન જીવવાનું.
અને આ અમારી આજ્ઞા,
તમે સાધુઓ પડો થેલા લઈને નીકળીએ ભાત ભાતનું બધું લઈને, એટલે પડોજન અમારે એ થાય કે મારો થેલો કઈ ગયો, મારો મોબાઈલ કઈ ગયો. એટલે આપણે ભગવાનમાં રહેવાનું એટલે ઓછામાં ઓછી જરૂરિયાત, શું જરૂરિયાત છે? જ્યાં જઈએ ત્યાં હરિભક્તો આપણા પાસે સત્સંગ કરતા હોય, ખાવા પીવાનું તે ગોઠવે છે, એ પડોજનમાં આપણે પડવાનું જ નહીં. એટલે આ રેલવેનું સૂત્ર છે ને, એરોપ્લેનનું સૂત્ર, લેસ લગેજ મોર કમ્ફર્ટેબલ, અમે જો પ્લેનમાં પર્ટિક્યુલર દુબઈથી બેહીને ત્યાં જોવા જેવું હોય, બેગો તો ભરાઈ ગઈ હોય પણ પછી વધ્યું કરે કે તો થેલામાં નાખે, બે એમ થેલો હોય બગલમાં હોય બગલમાં, પછી આમ આમ આવે, પછી સીટ આટલી હોય એટલે નીચે આટલી જગ્યા હોય કેમ મૂકે, અહીં બ્લોબી મૂકે જ પેલી વાત હોય ઉઠાવ ઉઠાવ આ ઉઠાવ, એટલે ખોલામ મને બેહે પપ્પા કાગળ લે, એ પછી આખી આખી ટ્રીપ એટલા અનકમ્ફર્ટેબલ રહે. પણ શું થાય હવે, રાગ એટલે એમ સાધુને ભગવાનમાં રહેવાનું, બાકી લેસ લગેજ મોર કમ્ફર્ટેબલ, ઓછામાં ઓછી જરૂરિયાત હોવી જોઈએ સાધુને, અને ઓછામાં ઓછી ટેવ, મળ્યું હવાર તો ઠીક છે, ના મળ્યું તો ભગવાનની ઈચ્છા. આ પ્રકારનું સાધુઓનું જીવન ફકીર જેવું હોવું જોઈએ, અને આ જોઈશે ને તે જોઈશે ને મને આવું જોઈશે ને મને તેવું જોઈશે એવું હોય જ ને, ભગવાનમાં રહેવા સિવાય મારે કાંઈ જોઈતું નથી. અને એવું જો સાધુ હશે તો એ સાધુ ટેન્શન ફ્રી હશે, કેવો હશે, ટેન્શન ફ્રી, અને લાલન પાલન નહીં હોય. એટલે સ્વામિનારાયણ ત્યાગીને ત્યાગીની રીતે વધુમાં વધુ ભગવાનમાં રહેવાનો હાલો જ, ને વધુમાં વધુ સેવા કરતા ભક્તોને પ્રભુ આપવાનો આલો, આ બે હોવું જોઈએ.
અને આ મારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રી કૃષ્ણ નારાયણને વિશે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ તેના જેવી ભક્તિ થશે. અને આ અમારા વચનને જે નહીં માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે.
નારાજ કેવા શબ્દો વાપરે, આપણા માટે જાગ્રત કર્યા, નિષ્ઠા રાખજો, દ્રઢ પતિવ્રતા પણ રાખજો, અને ફાસ પૂછ્યા આવા વાતો કરનારા એવા ચોપણિયા પુસ્તકો ગ્રંથો એને ધ્યાનમાં જ નહીં લેતા, ભગવાનને સદા સાકાર પ્રગટ અને દિવ્ય છે એવું મનાવતો હોય ને, એના ભગવાન આવા સંતોને ભક્તોને મહિમા વધારતો હોય, એ જ જ્ઞાનમાં આપણી હું જ પડે, બાકી બીજું સ્વીકાર જ ના થાય. શું થાય, સ્વીકાર જ ના થાય, સ્વીકાર જ ના કરે. એવું કોમ્પ્યુટરમાં તમે જુઓ અમુક જગ્યાએ એવું છે કે તમે એમ એમ કરો ટક ટક કરો, ના પાડે, તમારી વાત લેવામાં આવશે નહીં. એની એપ એવી હોય કે અમુક વસ્ત ધારો કે મેડિકલ હોય અને એમાં તમે નાખો બીજું તો ના પાડી દે, નો નો નો, એમ આપણા મગજમાં ભગવાન રાજી થાય, ભગવાનનો મહિમા સમજાય, ભગવાનને ભગવાનના ભક્તોની સેવા અર્થે કંઈ થાય એવી બધું સ્વીકાર થાય, એ સિવાયનું કશું સ્વીકાર નહીં કરે, આપણું મગજ જ ના પાડી દે, એવું નિષ્ઠા ઝડપે સલાહ કરી મહારાજે બધા ભક્તોને એક આગળ. તમે બધા બહાર ફરો છો, ઘણા બધાને મળો છો, ઘણા બધાની વાતો સાંભળો છો, ઘણું બધું વાંચો છો, ઘણા બધાનો સમાગમ કરો છો, એમાંથી કાળજી આટલી રાખજો, આ આવું આવે એનો સ્વીકાર નહીં કરવાનો. ભગવાન સદાય સાકાર પ્રગટ કરતા હરતા છે અને એના સંબંધવાળા સૌ નિર્દોષ દિવ્ય છે એ માનીને તમે એ કરાવે એવાની કોઈ વાતનો સ્વીકાર નહીં, એ જ્ઞાન.
સંવત 1878 ના માગસર વદી 14 ને દિવસ લખ્યો છે. એવી રીતે કાગળ લખીને દેશ દેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો.
મહારાજે કઈ કૃપા કરી, કેટલું બધું ધ્યાન રાખે આપણું બધાનું.
૧૯મું વચનામૃત થયું. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની.